समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां आश्रव अधिकारनी गाथा 169 અને તે પછીથી કળશ 115 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। છેલ્લે 115 કળશમાં એ વાત આવી કે ભાવ આશ્રવોનો તો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્ય આશ્રવથી એ ખરેખર સ્વયંમેવ પોતે ભિન્ન જ છે, કારણ કે દ્રવ્ય આશ્રવ છે એ તો પૂતગળ પરિણામ સ્વરૂપ છે, એ જળ છે, ચેતન સ્વરૂપ નથી, અને ભગવાન આત્મા ચેતન છે એટલે જળ આશ્રવ છે એ તો સ્વભાવથી જ ભિન્ન છે। એટલે આ રીતે જ્ઞાનીને ભાવ આશ્રવ તેમજ દ્રવ્ય આશ્રવનો અભાવ હોવાથી તે નિરાશ્રવ છે એમ કળશ 115માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું। હવે અગાઉ 169 ગાથાની અંદર જે વાત હતી એના અનુસંધાનમાં અહીંયા વાત કરે છે કે જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે। 169 ગાથામાં જે વાત આવી હતી એનો આપણે જરાક વિચાર કરીએ ફરીથી, તો એમાં એમ કહ્યું કે જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાન દશામાં જે કર્મ બંધાયા હતા એ કર્મને કારણે એના મિથ્યાત્વ આદિ ના ઉદય વર્તતા એ દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો જે હતા એ છે એ બધું જ્ઞાનીને માટે તો માટીના ઢેફા સમાન છે એમ કરી અને વાત કરી। એટલે એ બધા આત્માથી આત્માના સ્વભાવથી જુદા છે અને ભગવાન આત્મા અમૂર્તિક ચેતન સ્વભાવ છે, એટલે જો એ પૂતગળ કર્મના ઉદયને એને કંઈ સંબંધ કોઈ સાથે હોય તો એ કારણે શરીર સાથે છે પણ એને જીવ સાથે સંબંધ નથી। એટલે એ રીતે સમજાવ્યું એમાં કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે એ વાત 169માં કરવામાં આવી, અને સાથે એમ પણ લીધું કે વળી જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ હોવાથી દ્રવ્ય આશ્રવો નવા કર્મના આશ્રવનું કારણ થતા નથી, તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે। એટલે હવે અહીંયા 170માં એમ કહે છે કે જ્ઞાની નિરાશ્રવ છે તો કઈ રીતે છે, અને એના ઉત્તર રૂપે અહીંયા ગાથા 170 કહેવામાં આવી છે। તો આપણે ગાથા 170 લઈએ। ચતુર્વિધા અનેક ભેદમ વિજ્ઞાનંતિ જ્ઞાન દર્શન ગુણાભ્યામ સમયે સમયે અસ્માત તેના બંધ ઇતિ જ્ઞાનીતુ। ગુજરાતીમાં ગાથા છે। ચૌવિધ પ્રત્યય સમય સમયે જ્ઞાન દર્શન ગુણથી બહુ ભેદ બાંધે કર્મ તેથી જ્ઞાની તો બંધક નથી। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યસ્માત ચતુર્વિધા જ્ઞાન દર્શન ગુણાભ્યામ, કારણ કે ચાર પ્રકારના દ્રવ્ય આશ્રવો ગુણ દર્શન ગુણો વડે સમયે સમયે અનેક ભેદમ બધનંતી તેન જ્ઞાની તું અબંધ ઇતિ સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે, તેથી જ્ઞાની તો અબંધ છે. શું કહ્યું અહીંયા? કારણ કે મૂળ પ્રશ્ન અહીંયા એવી રીતે કર્યો ને કે જ્ઞાની નિરાશ્રવ છે તો કઈ રીતે, એના ઉત્તરમાં કહ્યું એટલે કે નિરાશ્રવ છે કારણ કે ચાર પ્રકારના દ્રવ્ય આશ્રવો જ્ઞાન દર્શન ગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે, તેથી જ્ઞાની તો અબંધ છે. જ્ઞાની ને બંધ પડતો નથી, અબંધ છે. દ્રષ્ટિની અપેક્ષાએ મૂળ વાત કરી છે. જ્ઞાનીને પણ બંધ તો પડે છે, પણ અહીંયા દર્શાવવું એ છે કે અનંતાનુબંધી ગયો છે, મિથ્યાત્વ ગયું છે, એટલે હવે એવા બંધ પડતા નથી, એવા બંધ પડતા નથી કે એને હવે સંસારના ભ્રમણ થયા જ કરે એવા બંધ પડતા નથી. એટલે અહીંયા જ્ઞાની અબંધ છે એ કહેતા દર્શાવવું તો એમ જ છે કે દ્રષ્ટિ અપેક્ષાએ જોવા જઈએ તો જ્ઞાનીને હવે એવા બંધ થયા નથી. પણ એનું કારણ અહીંયા સમજાયું. શું કારણ સમજાયું? કે ચાર પ્રકારના દ્રવ્ય આશ્રવો, આપણે દ્રવ્ય આશ્રવની ચાર પ્રકારે વાત કરી છે, મિથ્યાત્વ, અવિરતી, કષાય અને યોગ. એમાં પ્રમાદને લેવામાં નથી આવતું, કારણ બંધના કારણ તરીકે આપણે પ્રમાદ લઈએ છીએ, પણ અહીંયા એ નથી લીધું. અહીંયા આ ચારને લેવામાં આવ્યા છે તો આપણે એ ચારની વાત અહીંયા કરીએ છીએ. પ્રમાદ ન લેવાનું એક કારણ આપણે પહેલા પણ સ્પષ્ટ કર્યું હતું, અને એ પ્રમાણે કે સાતમે છઠ્ઠે ગુણસ્થાનની જે દશા છે તો એમાં છઠ્ઠે પ્રમાદ છે અને સાતમે નથી. ફરી પાછા સાતમેથી છઠ્ઠે આવે એટલે એમાં પ્રમાદ કહેવાય, એ અપેક્ષાથી એને એમાં લેવામાં ના આવ્યું. અહીંયા મૂળ વાત સમજાવી છે ને એટલા માટે. પણ કર્મબંધના કારણમાં જો વિચારવા જઈએ તો એમાં પ્રમાદ આવી જાય છે, એટલે પાંચ છે. તો અહીંયા ચાર પ્રકારના દ્રવ્ય આશ્રવ, મિથ્યાત્વ, અવિરતી, કષાય અને યોગ, એ ચાર પ્રકારના દ્રવ્ય આશ્રવ કયા? એ દ્રવ્ય આશ્રવો જ્ઞાન દર્શન ગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે. જ્ઞાન દર્શન ગુણો વડે બાંધે છે એટલે શું? ગુણો વડે બાંધતા હશે ના, એમાં સમજવાનું છે કે જ્ઞાની થયો છે પણ હજી એને ત્રણ કષાય, ચોથા ગુણસ્થાનની દશા છે ને ત્યારે હજી ત્રણ કષાયનો અભાવ છે. ત્રણ કષાય હજી વર્તે છે એટલે હજી પૂર્ણપણે ત્રણ કષાય રહિત એવા એટલે બધા જ કષાય રહિત એવું ચારિત્ર એને પ્રગટ નથી કર્યું, એટલે ત્રણ કષાય તો હજી એને રહ્યા છે. માત્ર એક કષાયનો અભાવ થયો છે, અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે. જ્ઞાનીની દશા છે ને એમાં એને ચોથા ગુણસ્થાનની દશા આપણે લઈએ તો એને અનંતાનુબંધી કષાય ગયો છે, અને પાંચમે હોય તો અપ્રત્યાખ્યાનાવરણની કષાય ગયો હોય, એટલે એમ કરી અને બે કષાયનો અભાવ થાય. પણ બીજા પાંચમે ગુણસ્થાને હોય તો પણ બીજા બે કષાય છે, અને ચોથે છે તો ત્રણ કષાય તો છે, એટલે ચારિત્ર મોહનીયનો હજી ઉદય એને વર્તે છે. એટલે ચારિત્ર મોહનીયનો ઉદય એને વર્તે છે તો એને લીધે થઈ અને એને એવા આશ્રવ થાય છે, એ વાત અહીંયા તો સમજાવવી છે. પણ જે આશ્રવ થાય છે એ આશ્રવ એવા નથી, અનંત અનુબંધ થાય એવા નથી, એટલે દ્રષ્ટિની અપેક્ષાએ જોઈએ તો જ્ઞાનીને આશ્રવ નથી એમ કહેવામાં આવ્યું. ટીકામાં અહીંયા વાત કરી છે કે પ્રથમ જ્ઞાની તો આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાશ્રવ જ છે. પહેલી વાત તો આ સમજવાની છે કે એને કદાચ હજી ચોથે છે અને ત્રણ કષાય છે, અથવા પાંચમે છે અને બે કષાય છે, અને એને લીધે થઈ અને રાગ હોય, એને લીધે થઈને રાગ હોય. ચોથે અને પાંચમે ગુણસ્થાને તો શુભ ભાવ તો હોય પણ અશુભ ભાવ પણ આવે, આર્ત અને રુદ્ર ધ્યાન પણ થાય. છઠ્ઠે ગુણસ્થાને શુભ ભાવ હોય છે પણ એને એવા ચારિત્ર મોહનીયના ઉદય વર્તે છે, હજી ચારિત્ર મોહનીય બાકી રહ્યું છે, એટલે એને એવા રાગ હોય અને રાગને કારણે એને બંધ પણ પડે, રાગ આદિ ને કારણે એને બંધ પણ પડે છે. પણ એના અભિપ્રાયમાં શું છે? એને એવા રાગ તરફનો કેવો ભાવ છે? તો કે રાગ છે એ પોતાનો નથી, રાગનો પોતે સ્વામી થતો નથી, અને રાગ જે છે એ પોતાની નબળાઈને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના પ્રમાદને કારણે વર્તે છે એવું અભિપ્રાયમાં એમને છે, એવું એમને શ્રદ્ધામાં છે. એટલે અભિપ્રાયમાં તો ક્યાંય કોઈ જગ્યાએ એમને રાગ કે દ્વેષ છે નહીં. એટલે જ્ઞાની તો આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે, આશ્રવ ભાવ આ બધા જે કયા આવા રાગના ભાવ જે કે દ્વેષના ભાવ જે છે એની ભાવનાનો અભિપ્રાય, એવા ભાવ એમને કરવા જ નથી, એવા ભાવ છે એને પોતે પોતાના માનતા જ નથી. એટલે એમના અભિપ્રાયમાં તો એ પોતાથી ભિન્ન છે, એ જીવથી જુદા છે, એ જીવરૂપે નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી જેને કારણે એ થાય, એવો સ્પષ્ટ અભિપ્રાય એમનો તો છે. એટલે એમના અભિપ્રાયમાં તો એ આશ્રવની ભાવના છે જ નહીં. એટલે આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે એમના અભિપ્રાયમાં એમ નથી, એટલે એ નિરાશ્રવ જ છે. પરંતુ જે તેને પણ દ્રવ્ય પ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ બાંધે છે ત્યાં જ્ઞાન ગુણનું પરિણમન જ કારણ છે, જ્ઞાન ગુણનું પરિણમન જ કારણ છે એમ કહ્યું. જો આપણે જ્ઞાન ગુણનું પરિણમન કારણ છે એ જરાક સમજવું પડે. જ્ઞાન ગુણ છે એ ગુણ અપેક્ષાએ તો પરિપૂર્ણ શુદ્ધ ગુણ જ છે, પણ એનું પરિણમનનો આપણે વિચાર કરીએ, એનું પરિણમન તો જેટલો એને જ્ઞાનનો ઉઘાડ છે, જેટલો જ્ઞાનનો ઉઘાડ છે એની સાથે બીજો જ્ઞાનનો ઉઘાડ નથી એવું પણ છે, એવી દશા પણ એને વર્તે છે. એટલે એ જે જ્ઞાનનો ઉઘાડ છે એટલે શ્રદ્ધા જેટલી સમ્યક થઈ છે એ તો બરાબર છે, એ તો બરાબર જ છે, પણ હજી એને પૂર્ણ જ્ઞાન નથી. અહીંયા જ્ઞાન કહેતા આત્માની વાત લીધી છે, એટલે જ્ઞાનનું પરિણમન કહેતા આત્માનું પરિણમન એમ સમજવાનું છે. એટલે હજી એને પૂર્ણતા નથી, એટલે એના પરિણમન રાગ દ્વેષના ભાવે થાય છે. જ્ઞાનનું પરિણમન એમાં કહેવાનો આશય એ છે કે હજી એને ચારિત્ર પૂર્ણ પ્રગટ નથી થયું, એટલે એને એવા રાગ દ્વેષ થાય છે અને એ બંધનું કારણ છે, એ બંધનું કારણ છે. એટલે કહે છે કે અહીંયા એ નિરાશ્રવ જ છે, એમાં તો જ મૂકી અને એકાંત કર્યું. જ્ઞાની તો નિરાશ્રવ જ છે, પરંતુ જે તેને પણ દ્રવ્ય પ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનો પૂદગલ કર્મ બાંધે છે. દ્રવ્ય પ્રત્યયો એટલે પેલા જળ કર્મના ઉદયો છે, તે હજી એને ચારિત્ર મોહનીયનો ઉદય છે ને, એટલે એટલા જળ કર્મ તો ઉદયમાં છે ને, એટલે એ સમયે સમયે જે અનેક પ્રકારનું એ પૂદગળ કર્મ બાંધે છે ત્યાં એનું કારણ આ છે કે હજી એને જ્ઞાન ગુણનું પરિણમન કહેતા આત્માનું પરિણમન એ રીતે છે, આત્માનું પરિણમન હજી એ રીતે એને રાગમય થાય છે. તો એની સ્પષ્ટતા કરતા પછી આગળ વાત કરી છે કે હવે વળી પૂછે છે કે જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે, અને તેના ઉત્તર રૂપે પછી ગાથા 171 કહેવામાં આવી છે. તો ગાથા 171 પણ આપણે લઈએ અને તે પછીથી ગાથા 170 અને 171 ઉપર ગુરુદેવના પ્રવચનમાંથી અંશો આપણે લઈશું. તો અહીંયા એમ પૂછ્યું કે તો પછી એ જ્ઞાન ગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે, અને એના ઉત્તર રૂપે અહીંયા ગાથા 171 કહે છે કે એસ્માત્તુ જગન્યાત જ્ઞાન ગુણાત પુનરપી પરિણમતે અન્યત્વમ જ્ઞાન ગુણ તેન તુષ બંધકો ભણિત. ગુજરાતીમાં ગાથા છે, જે જ્ઞાન ગુણની જગન્યાતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રણમતે તો અન્ય રૂપમાં તેથી તે બંધક કહ્યો. ગાથાના અર્થમાં કહે છે કે યસ્માત તુ જ્ઞાન ગુણ જગન્યાત જ્ઞાન ગુણાત, એટલે કે કારણ કે જ્ઞાન ગુણ જગન્ય જ્ઞાન ગુણને લીધે પુનરપી અન્યત્વમ પરિણમતે તેન તુ સ બંધક અપણીત, કારણ કે જ્ઞાન ગુણ જગન્ય જ્ઞાન ગુણને લીધે ફરીને પણ અન્યત્વમ એટલે અન્યપણે પરિણમે છે, તેથી તે જ્ઞાન ગુણ કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. જ્ઞાન ગુણ જગન્ય જ્ઞાન ગુણને લીધે, જગન્ય એટલે જે ઓછામાં ઓછો છે તે, એને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે. એટલે જગન્ય એની નિર્મળતાની વાત કરીએ, એની પર્યાયની દ્રષ્ટિએ, તો બાકી બીજો ભાગ પણ બીજા પ્રકારે પણ એ પરિણમન થાય છે, એને બીજા પ્રકારે પણ પરિણમન થાય છે. શુદ્ધ પરિણમન સિવાય બીજા પ્રકારે પણ એને પરિણમન થાય છે, એટલે અન્યપણે પણ પરિણમે છે. પુનરપી શબ્દ મૂક્યો છે અહીંયા, પુનરપી એટલે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. કોણ? એ જ્ઞાન ગુણને અહીંયા કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે જ્ઞાન ગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે, જઘન્ય ભાવ જે છે એટલે ઓછામાં ઓછો જે ભાવ છે તે, એટલે કે ક્ષયોક્ષમિક ભાવ છે, હજી ક્ષયોક્ષમિક ભાવ છે, ત્યાં સુધી જ્ઞાન ગુણ અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરી ફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. અંતર્મુહૂર્તથી વધુ સમય એ પોતે પોતાના શુદ્ધ ભાવે રહી શકતો નથી. અંતર્મુહૂર્તથી વધારે સમય, વધુમાં વધુ અંતર્મુહૂર્ત, એક મુહૂર્ત પૂરું નહીં, એનાથી ઓછો કાળ, 48 મિનિટથી ઓછો સમય એને અંતર્મુહૂર્ત કહ્યું. 48 મિનિટ એટલે એક મુહૂર્ત, તો અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્તમાં 48 મિનિટથી ઓછા સમયની અંદર એ વિપરિણામ પામતો હોવાથી, વિપરિણામ પામતો હોવાથી એટલે કે એ બીજા જ્ઞેય તરફ વળે છે, અન્ય જ્ઞેય તરફ એ ફરે છે, એટલે કે એ બીજા જ્ઞેયને જાણે છે, પોતાના સ્વરૂપને જાણતો હોય નિર્વિકલ્પ દશામાં જ્ઞેય બનાવીને, પણ એ ત્યાં અંતર્મુહૂર્તથી વધારે સમય એક જ જ્ઞેયને લક્ષ્ય રાખી અને રહી શકતો નથી, એટલે એ પછી બહારમાં આવે છે, એટલે એનું જ્ઞેય બદલાય છે. એમ એ વિપરિણામ પામતો હોવાથી, અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી એટલે કે પોતાના પરિણામ શુદ્ધ થયા હોય, નિર્મળ પરિણામ થયા હોય અને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપનું લક્ષ્ય કર્યું હોય, પોતાના ધ્રુવને જ્ઞેય બનાવી અને એનું જ્ઞાન કરતો હોય, તો પણ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી ત્યાં રહી શકે છે અને પછી એ ત્યાંથી બહાર નીકળે છે, એટલે એનું જ્ઞેય બદલાય છે, એનું જ્ઞેય બદલાય છે. એટલે એ જ્ઞેય બદલાય છે, તો પોતાના સ્વરૂપની બહાર હોય તો જ્ઞેય બદલાય તો પછી શું હોય? પરનું લક્ષ્ય થાય. એનું જ્ઞેય બીજું પર હોય, સ્વને છોડી અને પર જ્ઞેય થાય જ. કેમ થાય? તો કે એ એકથી વધારે સમય સુધી એમાં ટકી શકતો નથી, અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી એમાં ટકી શકતો નથી, એટલે એનું જ્ઞેય બદલાય છે. તો સ્વજ્ઞેયને બદલી અને પછી બીજું જ્ઞેય હોય તો પર જ્ઞેય હોય, અને પર જ્ઞેયને એ જાણવા વાળો થાય, એટલે શુભ કે અશુભ ભાવ જ થાય, અને એમ એને શુભ કે અશુભ ભાવ થવાને લીધે થઈ અને પછી એને આશ્રવ થાય અને બંધ થાય. શુભાશુભ ભાવ થાય છે તો આશ્રવ અને બંધ થાય છે. એને એના મતની અંદર, એની શ્રદ્ધાની અંદર એમ નથી કે એવા ભાવે થવું, એના અભિપ્રાયમાં એમ નથી કે આ ભાવે પોતાને થવું, એની એને રૂચિ નથી, પણ હજી એને ક્ષયોક્ષમિક ભાવ છે ને, ગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે એટલે કે ક્ષયોક્ષમિક ભાવ છે ત્યાં સુધી, એટલે કે પૂર્ણ સ્થિરતા થઈ નથી ત્યાં સુધી. પૂર્ણ સ્થિરતા થતા પછી એને બહાર આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, પછીની વાત જુદી છે, પણ જ્યાં સુધી એને પૂર્ણ સ્થિરતા થઈ નથી ત્યાં સુધી એનું જ્ઞેય બદલાય છે, અને જ્ઞેય બદલાય છે એટલે એના પરિણામ જુદા થાય છે, એટલે વિપરિણામ પામતો હોવાથી ફરી ફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે, એટલે રાગ ભાવે પરિણમન થાય છે. જે શુદ્ધ ભાવે હતું એની જગ્યાએ એને રાગ ભાવે પરિણમન થાય છે, એટલે એ જ્ઞાન ગુણનું જઘન્ય ભાવે પરિણમન એમ એનું કારણ લેવામાં આવ્યું. તે જ્ઞાન ગુણનું જઘન્ય ભાવે પરિણમન તે અથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે અવશ્યમ ભાવી રાગનો સદભાવ હોવાથી બંધનું કારણ જ છે. યથાખ્યાત ચારિત્ર તો 11મા અને 12મા ગુણ સ્થાને હોય, કસાય ન હોય, કસાય બધા કસાય 11મા એ હોય તો એને ઉપશમ થયા છે, અને 12મા છે તો ક્ષય પામ્યા છે. એટલે કસાય રહિત કસા જે છે ત્યારે થાય છે, એ વખતે જે ચારિત્ર છે તે યથાખ્યાત ચારિત્ર છે. એટલે ત્યાં સુધી શું થાય, યથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે એટલે 10મા ગુણ સ્થાન સુધી એને રાગનો સદભાવ હોય, અને રાગનો સદભાવ હોવાથી એ બંધનું કારણ થાય છે. શું બંધનું કારણ થયું, કે પેલું જઘન્ય જ્ઞાન, જે જ્ઞાન ગુણનું જઘન્ય ભાવે પરિણમન, જ્ઞાન ગુણનું કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ એ વાત રહેતી નથી. 12મા ગુણ સ્થાનથી આગળ વધી જાય છે, 12મા ગુણ સ્થાને ગયો પછીથી તો એને એ થવાનું નથી. 11મા ગુણ સ્થાને યથાખ્યાત ચારિત્ર હોય છે, પણ એ તો કેટલો સમયનું, ત્યાંથી તો એને પડવાનું જ થાય. એટલે જ્યાં સુધી એને એવું સ્થિરતારૂપ ચારિત્ર નથી થતું ત્યાં સુધી, એટલે કે સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી એને બહાર આવવાનું થાય, એટલે કે એનું જ્ઞેય બદલાય જ છે. એટલે અંતર્મુહૂર્તથી વધારે સમય એ અંદરમાં ટકીને રહેતો નથી, અને પછી બહારમાં આવે છે એટલે પરનું લક્ષ્ય થાય છે, તો એને પછી શુભાશુભ ભાવ થાય છે, એટલે રાગ દ્વેષના પરિણામ થાય છે. જેવી એની સ્થિતિ છે એ પ્રમાણે એને એવા ભાવ હોય છે. ચોથા પાંચમા ગુણસ્થાનની દશાની અંદર તો એને અશુભ ભાવ પણ આવે, પણ છતાંય કંઈ એ અશુભ ભાવની રૂચિ છે એમ નથી, કે અભિપ્રાયમાં એ અશુભ ભાવ સારો છે એમ નથી, કે શુભ ભાવ પણ સારો છે એમ પણ નથી. અભિપ્રાયમાં તો એ રાગ કે દ્વેષના ભાવે પરિણમન છે, એને એ હે બુદ્ધિએ પોતે માત્ર જાણે જ છે, જાણવા વાળો જ છે, પણ છતાં એ ભાવ આવ્યો છે તો એના કારણે એને બંધ પણ પડે છે, એને બંધ પણ પડે છે. પણ દ્રષ્ટિ બરાબર છે, દ્રષ્ટિમાં શ્રદ્ધામાં તો એમ જ છે, એટલે શ્રદ્ધા એવી છે અને અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે એવા બંધ અનંત અનુબંધ થાય એવા બંધ તો પડતા જ નથી, એટલા માટે એને નિરાશ રવિ કહ્યો છે. અને એ રીતે આ જ્ઞાનીને આ જ્ઞાન ગુણનું જઘન્ય ભાવે પરિણમન છે ત્યારે, અથવા કે આ ચારિત્રની અવસ્થાથી નીચે છે ત્યારે એને રાગનો સદભાવ હોય જ છે, અને એ બંધનું કારણ છે, પણ એ અનંતાનુબંધી અનું કારણ નથી. ભાવાર્થમાં અહીંયા વાત કરી છે, વધારે સ્પષ્ટ કરે છે પંડિતજી કે ક્ષયોક્ષમિક જ્ઞાન એ કેવું છે. ક્ષયોક્ષમિક જ્ઞાન છે તે એક જ્ઞેય ઉપર અંતર્મુહૂર્ત જ થંભે, અંતર્મુહૂર્ત સુધી સ્થિરતા કરે, એથી વધારે સમય સ્થિરતા કરી શકતું નથી. ક્ષયોક્ષમિક જ્ઞાન છે એ એક જ જ્ઞેય ઉપર અંતર્મુહૂર્તથી વધારે થંભે નહીં, પછી એ અન્ય જ્ઞેયને અવલંબે છે, પછી એ અવશ્ય જરૂરથી એ બીજા જ્ઞેયને અવલંબે છે, એટલે બીજા જ્ઞેય તરફ એના ઉપયોગ જાય છે એમ, એટલે બીજા જ્ઞેયને અવલંબે છે. સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, સ્વરૂપમાં અંતર્મુહૂર્ત સુધી ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે એટલે પરનું લક્ષ્ય થાય છે, બહાર આવે છે. એટલે માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવ દશામાં હો, સવિકલ્પમાં હોય તો એક જ્ઞેય ઉપર એ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ રહે, એટલે જ્ઞેય તો બદલાય જ છે. અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરતા હોય એવી દશા, સ્વાનુભૂતિની દશામાં, નિર્વિકલ્પ અનુભવની દશામાં હો, કે જ્યારે એને પોતાના સ્વરૂપમાંથી અતિન્દ્રિય આનંદનો અનુભવ થઈ રહ્યો હોય, ત્યારે પણ એ અંતર્મુહૂર્તથી વધારે સમય એ જ્ઞેય પોતાના ધ્રુવને જ્ઞેય બનાવી અને જ્ઞાન કરી રહ્યા છે, પોતે એ રૂપે થઈ ગયા છે, એમાં એથી વધારે સમય ટકી શકતા નથી. યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા તેને અવશ્ય રાગભાવનો સદભાવ હોય છે. એ બંને દશામાં, સવિકલ્પ દશા હો કે નિર્વિકલ્પ અનુભવની દશા હો, પણ એમાં પણ યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા, એટલે સ્થિર ચારિત્રમાં સ્વરૂપમાં સ્થિરતા થઈ નથી એ પહેલા, એટલે યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા એવા જ્ઞાનીને પણ, સમ્યક દ્રષ્ટિને પણ, એને રાગનો ભાવ, રાગનો સદભાવ હોય છે. કેમ કે હજી પેલા કસાય બાકી રહ્યા છે ને, એટલે ચારિત્ર મોહનીય ના ઉદય પણ બાકી રહ્યા છે ને, એટલા માટે. હવે મુનિ પોતે ધ્યાનમાં હોય, મુનિ ન હોય અને ચોથા કે પાંચમા ગુણસ્થાનની દશામાં હોય, એ પણ ધ્યાનમાં હોય, તો એ બધાને બુદ્ધિપૂર્વકનો નહીં પણ અબુદ્ધિપૂર્વકનો રાગ ધ્યાનમાં હોય ત્યારે પણ હોય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ તો હોય છે, કેમ કે મુનિ હોય તો મુનિને પણ હજી એક કસાય બાકી છે ને, સંજ્વલન કસાય બાકી રહ્યો છે ને, એટલે સંજ્વલન કસાયને લીધે થઈ અને ક્રોધ માન માયા લોભ સંજ્વલન કસાયના જે છે એમાંથી દસમા ગુણસ્થાને હોય તો પણ હજી એવો સૂક્ષ્મ લોભ એવો બાકી રહ્યો હોય, એટલે એટલો કસાય બાકી રહ્યો હોય. જ્યારે ચોથા પાંચમા ગુણસ્થાને તો વધારે હોય, એટલે એ હજી પડ્યું છે ને, ઉદયમાં વર્તે છે ને, હજી એ ઉદયમાં તો રહ્યું છે, અંદર પડ્યું છે, એટલે એવા સૂક્ષ્મ રાગ, જેને આપણે એમ કહી શકીએ કે જે બુદ્ધિગમ્ય નથી, અબુદ્ધિપૂર્વકનો રાગનો ભાવ છે, તો અબુદ્ધિપૂર્વકનો રાગનો ભાવ હોવાને કારણે એમને બંધ હોય છે. એ વાત પણ સાથે લીધી છે કે યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા તેને અવશ્ય રાગ ભાવનો સદભાવ હોય છે અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. જ્ઞાનગુણના જઘન્ય ભાવને, એ હજી સ્વયોગક્ષમિક છે એટલા માટે એને બંધનો હેતુ કહ્યો છે. જ્યારે એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે પછી એને કોઈ બંધ રહેશે નહીં. પણ હવે આ બંધ કેવા છે, આ જે બંધ જે છે એ કેવા છે, જ્ઞાનીના બંધ કેવા છે, તો કે અનંત અનુબંધ થાય એવા તો નથી, એટલે દ્રષ્ટિની અપેક્ષાએ એને બંધ કહેવામાં આવ્યો નથી, એટલે એને નિરાશ્રવ કહેવામાં આવ્યો છે. જ્ઞાનીને નિરાશ્રવી કહેવામાં આવ્યા છે. અને એની વધારે સ્પષ્ટતા પછી ગાથા 172માં પણ આવે છે કે વળી પૂછે છે કે જો આમ છે, અર્થાત જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે છે, અને એના માટે ગાથા 172 પણ લેવામાં આવી છે. હવે ગાથા 172 ઉપર જતા પહેલા આપણે ગાથા 170 અને ગાથા 171 માંથી પ્રયોજનભૂત વાત આપણે ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. એટલે પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, એમાં ગાથા 170 ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 268, અહીંયા કહે છે, જેને સંકિત થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, એવા ધર્મી જ્ઞાની જીવને શુભાશુભ ભાવની ભાવના નથી. જો શબ્દ બરાબર સમજવા જેવા છે, એવા ભાવની ભાવના નથી, એવા ભાવને એ ઈચ્છતા નથી. ધર્મી શુભાશુભ ભાવને ઈચ્છતા નથી, શુભાશુભ ભાવ કરવાનો અભિપ્રાય નથી, શુભાશુભ ભાવની રૂચિ નથી, શુભાશુભ ભાવમાં ઈષ્ટ બુદ્ધિ નથી. ધર્માત્માને દયા દાન ભક્તિ આદિ શુભ ભાવ કરવા યોગ્ય છે એમ અભિપ્રાય નથી, એમ નથી. શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા છે, તેના શ્રદ્ધાન રૂચિ અને આશ્રય જેને થયા છે, જેને નિર્વિકલ્પ ધ્યાનમાં એવા ભગવાન આત્માનો અનુભવ થયો છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે, તેને શુદ્ધ ચૈતન્ય સ્વભાવની એકાગ્રતાની ભાવનામાં, પુણ્ય પાપની ભાવનાનો અભિપ્રાયમાં અભાવ છે. આવું સમ્યક જ્ઞાન જેને થયું છે એને શુભ કે અશુભ ભાવ, જે પુણ્ય પાપનું કારણ છે, એવા બંધનું કારણ છે, એની ભાવના નથી, એની ભાવનાનો એમના અભિપ્રાયમાં અભાવ છે. અભિપ્રાયમાં અભાવ છે એટલે શ્રદ્ધામાં અભાવ છે, એટલે રૂચિમાં અભાવ છે. એમને એના તરફની રૂચિ નથી, એની ભાવના નથી, એને ઈચ્છતા નથી, એને સારું માનતા નથી. આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે નિમિત્ત રાગ અને અલ્પજ્ઞપણું એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યક દર્શન છે. શેનું? અહીંયા ઉપેક્ષાનું, તેની ઉપેક્ષાની વાત કરી અને તેની અપેક્ષાની વાત કરી. નિમિત્ત રાગ અને અલ્પજ્ઞપણું એ બધાની ઉપેક્ષા, નિમિત્ત રાગ અને અલ્પજ્ઞપણું એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા, એટલે એમનું લક્ષ કરવું, એનો આશ્રય કરવો અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો એ સમ્યક દર્શન છે. સમકીતિ જાણે છે કે હું શરીર, મન, વાણી કે પુણ્ય પાપ કે અલ્પજ્ઞ નથી, એવું મારું સ્વરૂપ જ નથી. સમકીતિને આ તો બરાબર શ્રદ્ધામાં આવ્યું જ છે કે આ હું શરીર રૂપે પણ નથી, મન વાણી રૂપે પણ નથી અને આ વિભાવ ભાવ રૂપે પણ નથી, શુભાશુભ ભાવ રૂપે જેના કારણે પુણ્ય પાપના બંધ પડે એ રૂપે નથી, અને હું અલ્પજ્ઞ પણ નથી. હું તો ચૈતન્ય રસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન છું. ભગવાનને જે પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તે ક્યાંથી આવ્યું? પોતે સર્વજ્ઞપણું તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને પ્રગટ કર્યું છે તો આવ્યું ક્યાંથી? કઈ બહારથી તો આવ્યું નથી. કેવળ જ્ઞાન કઈ બહારથી આવતું નથી, એ તો અંદરમાં પડ્યું છે એટલે એ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન તો અંદરમાંથી પોતાનો સ્વભાવ છે એટલે એ પ્રગટ થાય છે, એ કઈ બહારથી આવતું નથી. એટલે એ આવ્યું ક્યાંથી? એટલે અંદરમાંથી આવ્યું છે. તો પછી દરેક જીવને એવું સર્વજ્ઞ સ્વભાવીપણું છે, એટલે દરેક જીવ છે એવો સર્વજ્ઞ સ્વભાવી છે, એટલે અંદરમાં એને પડ્યું છે. એટલે અહીંયા કહ્યું કે હું તો ચૈતન્ય રસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન છું. અંદર આત્મામાં સર્વજ્ઞપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી, પરના લક્ષનો ત્યાગ કરી અને અંતર્મુખ વલણ વડે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વતરફ વાળતા તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે. તો અહીંયા સમ્યક દર્શનની વાત કરી દીધીને કઈ રીતે પ્રગટ થાય એ વાત પહેલા તો સમજાવી. ગુરુદેવના દરેક પ્રવચનની અંદર આ વાત તો આવે છે, ગાથામાં ગમે તે વાત હોય પણ એની સાથે સમ્યક દર્શનનો સંબંધ અને એ કઈ રીતે સમ્યક દર્શન હોય એની વાત તો ગુરુદેવ દરેક પ્રવચનમાં આપણને સમજાવે જ છે. અહીં કહે છે, હવે મૂળ ગાથાની વાત કરતા કહે છે, આ સમ્યક દર્શન વિશેની વાત કરી, હવે કહે છે કે ધર્મીને એટલે જ્ઞાનીને હવે દ્રષ્ટિ એક વખત સ્વરૂપ તરફ ગઈ અને અનુભવ થયો એટલે પછી એનું પરિણમન એવા પ્રકારે જ થાય છે કે પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ છે એ વાત વિસરાતી નથી, એવું જ લક્ષ રહ્યા કરે છે, પોતાનું સ્વરૂપ એમ જ છે, એમ જ એમનું પરિણમન થાય છે. એટલે કહે છે કે ધર્મીને અંતર્મુખ વલણ હોવાથી અભિપ્રાયમાં, શ્રદ્ધાનમાં આશ્રવ એટલે કે પુણ્ય પાપના ભાવની ભાવના, એટલે તે સારા છે, ભલા છે, કરવા યોગ્ય છે એવી ભાવના, એવી ચિંતના નો બિલકુલ અભાવ છે, એ છે જ નહીં. ધર્મીને એ વાત નથી, એના તરફ એને કેવો ભાવ છે? તો કે એ છોડવા લાયક છે, હેય છે, એવો જ ભાવ છે. એ ભલા છે, સારા છે એમ નથી. એમના અભિપ્રાયમાં, એમની શ્રદ્ધામાં આ પુણ્ય પાપના ભાવ જે છે એ કેવા છે? તો કે એ હેય છે, એ છોડવા લાયક છે. એટલે શ્રદ્ધાનમાં તો બરાબર જ છે, એમને શ્રદ્ધાનમાં કાંઈ એમ નથી કે એવા ભાવ કરવા એ સારા છે એમ નથી. પુણ્ય પાપના ભાવ જ્ઞાનીને આવે છે ખરા, પણ તે કરવા લાયક છે એવું જ્ઞાનીને હોતું નથી. એવું જ્ઞાનીને હોય નહીં, કરવા લાયક છે એવો ભાવ તેમના અભિપ્રાયમાંથી છૂટી ગયો છે અને આ કારણથી જ્ઞાની નિરાશ્રવ જ છે. એમાં જ મૂક્યો છે એટલે નિરાશ્રવ જ છે, એટલે કે એમ જ છે, એ એકાંત કર્યું છે. કે અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાની નિરાશ્રવ છે એમ અહીંયા કહ્યું. હવે કે છે આગળ અહીંયા પારા નંબર 170 ઉપર બીજા પેરેગ્રાફમાં કે પૂર્વના જળકર્મ ઉદયમાં આવતા જ્ઞાનીને જરા થોડા નવકર્મ નવા કર્મ બંધાય છે, તેમાં જ્ઞાન ગુણનું જઘન્ય પરિણમન જ કારણ છે. જળકર્મનો ઉદય આવતા જ્ઞાનીને થોડાક નવા કર્મ બંધાય છે એટલે એનો અર્થ શું થયો? પેલા તો એમ કહ્યું કે નિરાશ્રવ છે તો આશ્રવ નથી તો પછી કર્મ બંધાય ક્યાંથી? તો એનો અર્થ એ થયો કે જ્ઞાનીને પણ હજી એવા રાગના ભાવ થાય છે કે જે આશ્રવ છે, પણ એ થાય છે એનું કારણ અહીંયા હવે તો સમજાવ્યું છે કે પૂર્વના જળકર્મ ઉદયમાં આવતા જ્ઞાનીને થોડા નવા કર્મ બંધાય છે, તેમાં જ્ઞાનગુણનું જઘન્ય પરિણમન જ કારણ છે. અર્થાત જીવના જ્ઞાનગુણની ક્ષયોપશમ દશા જ બંધનું કારણ છે. જ્ઞાનગુણ તો જ્ઞાન ગુણને ગુણની અપેક્ષાએ લઈએ તો પરિપૂર્ણ જ છે, પણ વર્તમાન પર્યાય કેવી છે? તો કે હજી એ જ્ઞાનગુણનું ક્ષયોપશમ ભાવે પરિણમન છે, એ પૂર્ણ શુદ્ધ ભાવે પરિણમન હજી નથી. એટલે એ વાત અહીંયા લીધી છે કે જ્ઞાનગુણની ક્ષયોપશમ દશા જ એ બંધનું કારણ છે. વસ્તુ એટલે આત્મા અને એની દ્રષ્ટિ એ કઈ બંધનું કારણ નથી, અભિપ્રાય બંધનું કારણ નથી. અભિપ્રાય તો બરાબર છે, શ્રદ્ધા પણ બરાબર જ છે, તો બંધનું કારણ શું છે તેનો આ ખુલાસો કર્યો કે કમજોરીના કારણે જ્ઞાનની જે હીણી દશા પરિણમે છે તે બંધનું કારણ છે. જ્ઞાનગુણનું જઘન્ય પરિણમન જે છે એટલે એટલી હીણી દશા છે ને, જ્ઞાનની જે હીણી દશા પરિણમે છે તે બંધનું કારણ છે. સમ્યક દર્શન કોઈ અલૌકિક ચીજ છે? દુનિયા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને કે નવતત્વની ભેદરૂપ શ્રદ્ધાને સંકિત માને છે, પણ એ માન્યતા યથાર્થ નથી, વિપરીત છે. આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ, પણ એવું વ્યવહાર સંકિત એને ક્યારે કહેવાય? એવા વ્યવહાર સંકિતનો આરોપ એને ક્યારે અપાય કે જેને નિશ્ચય સંકિત થયું છે એને માટે એ વ્યવહાર સંકિત બને? નિશ્ચય સંકિત છે નહીં તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવતત્વની શ્રદ્ધાને સંકિત કહેવાય નહીં. એટલે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે ભાઈ સમ્યક દર્શન વિના એ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા છે એને સંકિત માનીએ તો એ વાત બરાબર નથી. સમ્યક દર્શન હોય તો એ વાત છે, અને એ પણ વ્યવહાર સંકિત કહ્યું છે. સમ્યક દર્શન વિના તો એ વાત બનતી નથી, એ વાત વિપરીત છે. મહાવિદેય ક્ષેત્રમાં સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે તે એમ ફરમાવે છે કે જેને પોતાના શુદ્ધ ચૈતન્યમાં આત્માનો દ્રષ્ટિમાં સ્વીકાર સાક્ષાત્કાર થયો છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એનો સાક્ષાત્કાર થયો છે અથવા સ્વીકાર થયો છે, સત્કાર થયો છે, અનુભવ થયો છે, અતિન્દ્રિયપણે આનંદ આવ્યો છે, એવા જ્ઞાનીને એના અભિપ્રાયમાં આશ્રવ કરવાનો ભાવ છૂટી ગયો છે. એવા જ્ઞાનીના અભિપ્રાયમાં, એમની શ્રદ્ધામાં, એને એમના મતમાં એમ કહેવાય, એમની માન્યતામાં એ ભાવ છૂટી ગયો છે. કયો ભાવ છૂટી ગયો છે? રાગનો ભાવ છૂટી ગયો છે, રાગ તરફનો ભાવ છૂટી ગયો છે. એટલે કે રાગ સારો છે એવો ભાવ હવે રહ્યો નથી. એવા જ્ઞાનીને અભિપ્રાયમાં આશ્રવ કરવાનો ભાવ છૂટી ગયો છે. પણ આ સ્થિતિમાં જે અલ્પ કર્મબંધન થાય છે તે પૂર્વકર્મના ઉદયમાં જે વર્તમાન જ્ઞાનની પરિણતિ થોડી કમજોરીથી જોડાય છે તે કારણ છે. થોડી કમજોરીથી જોડાય છે એટલે કે પોતાનું જ્ઞાન એક જ જ્ઞેય ઉપર સ્થિર થઈને રહેતું નથી, એ કમજોરી, બીજી કોઈ કમજોરી નથી, અસ્થિરતા છે. જ્ઞેય એક જ જ્ઞેયમાં સ્થિરતા કરી અને રહેવું એ થતું નથી. અંતર્મુહૂર્તમાં એ જ્ઞેય પલટાય છે, એ બીજું જ્ઞેયને એ અવલંબે છે, એ બીજા જ્ઞેયને અવલંબે છે, એટલે પછી સ્વમાં હોય, અંદરમાં હોય, તો પણ એને બહાર આવવાનું થાય છે, અને બહારમાં છે તો પણ એ જ્ઞેય બદલે છે, અને જ્ઞેય બદલાય છે એમ થતા એને રાગ થાય છે. પણ એવા રાગ છે એ પ્રત્યેનો અભિપ્રાય તો છોડવા લાયક છે એમ જ છે, એ સ્વીકારેલું એમ નથી કે એ સારા છે, એવો તો કોઈ સ્વીકાર છે જ નહીં. એમનો તો સ્વીકાર એમ જ છે કે એ રાગ છે તે છોડવા લાયક જ છે, પોતાની કમજોરીને કારણે થયો છે, અને એને એ જ્ઞાતા ભાવે જ લે છે, એના એ સ્વામી થતા જ નથી. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે પરિણતિ થોડી કમજોરીથી જોડાય છે, જ્ઞાનની પરિણતિ થોડી કમજોરીથી જોડાય છે તે કારણ છે. જ્ઞાન ગુણની હીણી ક્ષયોક્ષમ દશા જ ત્યાં બંધનું કારણ છે. એ હીણી દશા સંકિતનો વિષય કે સંકિતનું કારણ નથી, એ હીણી દશા છે એ સંકિતનો વિષય પણ નથી અને સંકિતનું કારણ પણ નથી. એ હીણી દશાથી કે સંકિત થતું નથી કે સમ્યક્ત્વનો વિષય શું છે, તો પોતાનું સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ. એટલે એ બેમાંથી એક પણ વસ્તુ એ હીણી દશામાં નથી. ગાથા 171 ઉપરના પ્રવચનમાં અહીંયા પારા નંબર 271 ઉપર કહે છે, ગાથા 171 ટીકા ઉપરનું પ્રવચન એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવ કહ્યો, પરંતુ પરિણતિમાં તેને અસ્થિરતાનો, કમજોરીનો, રાગ આશ્રવ ભાવ છે અને તેટલો બંધ પણ થાય છે. જ્ઞાનીને જ્ઞાનની પરિણતિ પૂર્ણ કેવળ જ્ઞાન પણ પ્રગટ ન થાય, અર્થાત જ્યાં સુધી જ્ઞાન ગુણ જઘન્ય ભાવે, અલ્પ ભાવે પરિણમે છે ત્યાં સુધી જ્ઞાન ગુણ વિપરિણામને પામે જ છે. પોતે આત્મા જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ ભગવાન પરમાત્મા છે એવા ભાનપૂર્વક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો જ્ઞાનીને અનુભવ થયો છે, એટલે કે એ સમ્યક દર્શન સહિત છે, એની દ્રષ્ટિ બરાબર છે, એની શ્રદ્ધા પણ યથાર્થ છે, એમાં કોઈ ફેર નથી. પણ અંતર ધ્યાનમાં આત્માના અનુભવની દશામાં તો તે અંતર્મુહૂર્ત જ રહી શકે છે, તેથી વિશેષ રહી શકતો નથી, અને ત્યારે તેને એ પોતે પોતાના સ્વરૂપમાં અંતર્મુહૂર્તથી વધારે સમય રહી શકતો નથી, ત્યારે બહાર આવે છે એટલે એને વિકલ્પ ઉઠે છે. ચાહે તો એ વિકલ્પ વ્રત આદિનો હોય, એટલે શુભભાવ હોય, તપનો હોય, પૂજાનો હોય, એવો કોઈ શુભભાવનો હોય, કે પછી એને ઇન્દ્રિયના વિષયનો કોઈ વિકલ્પ હોય, એટલે કસાય હોય, વિષય કસાય હોય, પણ એ રાગ જ છે, અને એવો રાગ આવે છે. શુદ્ધભાવ નથી, પોતે શુદ્ધભાવે નથી પરિણમન કરતા, એટલે બારમાં પરનું લક્ષ થાય, એટલે જે થાય તે શુભ કે શુભ ભાવ થાય, બીજું શું થાય, અને એને જ્ઞાન ગુણનું જઘન્ય પરિણમન કહેવામાં આવ્યું છે. આવું આ જ્ઞાન ગુણનું જઘન્ય પરિણમન હોવાથી અંતર્મુહૂર્ત એટલે ઘડીના અંદરના કાળમાં તેનું વિપરિણમન થાય જ છે, બે ઘડીના અંદરના કાળમાં એમને વિપરિણમન થાય જ છે, અર્થાંત રાગનું પરિણમન આવી જ જાય છે. એટલે રાગ આવ્યા વિના રહેતો જ નથી. આપણે ઘણી વાર આ વાત તો લીધી છે કે જ્ઞાનીને પણ શુભભાવ આવ્યા વિના રહેતો જ નથી, જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી કરતા ત્યાં સુધી એમને પણ શુભભાવ આવે જ છે. છઠ્ઠે ગુણ સ્થાને છે તો શુભભાવ સહિત છે, સાતમે છઠ્ઠે ઝૂલતા જ્ઞાની પુરુષ બહારમાં આવે છે ત્યારે એમને શુભભાવ હોય છે, પાછા સ્વરૂપમાં જાય છે, પાછા બહાર આવે છે, એમ હોય જ છે. શ્રેણી ચડી જાય છે પછીની વાત જુદી છે. એટલે અહીંયા એ વાત સમજાવી છે, ચોથા પાંચમા ગુણ સ્થાન કે છઠ્ઠા ગુણ સ્થાને એમને હોય જ છે એ વાત લીધી છે. પહેલા તો આગળ કહે છે કે ક્ષાયિક સમકિતિ હોય તો પણ, ક્ષાયિક સમકિતિ હોય તો પણ નિર્વિકલ્પ અનુભવમાં આવ્યા પછી અંતર્મુહૂર્તમાં અનુભવની પરિણતિથી વિપરીત રાગભાવ આવી જાય છે, એટલે કે ફરી ફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે, એટલે બીજા ભાવે ફરી ફરીને એનું પરિણમન થાય છે. ક્ષાયિક સમકિતિ હોય તો પણ, ક્ષાયિક સમકિતિ હોય તો દર્શન મોહની જે છે એનો ક્ષય થયો હોય. ક્ષાયિક સમકિતિનો અર્થ શું થાય કે દર્શન મોહનીય કર્મ છે એનો ક્ષય થયો, હવે એ સત્તામાં પડ્યું જ નથી, ઉદયમાં નથી અને સત્તામાં પણ નથી, એનો ક્ષય થયો છે. પણ ચારિત્ર મોહનીય તો હોય ને, ચારિત્ર મોહનીયમાંથી તો ચોથા ગુણસ્થાનની દશા છે તો એ અંતાનુમંદી કસાય ગયો હોય, પણ બીજા કસાય તો હજી હોય ને, અથવા તો પાંચમું છે તો પછી બીજા બે કસાય તો હોય ને. એટલે ભલે ને ક્ષાયિક સંકિતિ હોય તો પણ શું છે, ક્ષાયિક સંકિતિ હોય તો પણ એ એવો નિર્વિકલ્પ અનુભવ કર્યો છે તો પણ હજી એમને સ્થિરતા થતી નથી. એટલે એ અંતર્મુહૂર્તમાં તો એ પોતે પોતાના સ્વાનુભવની દશામાંથી બહાર આવે છે, અને બહાર આવે છે તો પછી એ વિપરિણમન થાય છે, એટલે કે પરના લક્ષ્ય શુભભાવ આવે છે, અને એટલે ફરી ફરીને તેનું એ અન્ય પરિણમન થાય છે, અન્યપણે પરિણમન, અન્ય ભાવે પરિણમન થાય છે, શુદ્ધ ભાવે પરિણમનથી જુદા પ્રકારે પરિણમન થાય છે. એટલે એ રાગ ભાવે પરિણમન થયું અને એ આશ્રવ થયો અને એ બંધનું કારણ છે. આગળ કહે છે અહીંયા બીજા પેરેગ્રાફમાં કે સમકિતિ ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ કયો, કેમ કે અભિપ્રાય અને અભિપ્રાયનો વિષય તો અખંડ વસ્તુ છે. અભિપ્રાયનો વિષય ભગવાન આત્મા અખંડ છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે, એટલે અભિપ્રાયનો વિષય એ અખંડ વસ્તુ છે. અને અભિપ્રાય એટલે એમની શ્રદ્ધા, શ્રદ્ધા પણ કંઈ ખોટી નથી, એમાં કંઈ એમ નથી કે તૂટક શ્રદ્ધા છે, થોડીક આમ શ્રદ્ધા ને થોડીક તેમ શ્રદ્ધા, એવું તો છે નહીં. સમ્યક દર્શન થયા પછીની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા તો બરાબર જ છે, શ્રદ્ધામાં તો કંઈ ફેર છે નહીં, પણ જે કંઈ છે તે ચારિત્રમાં છે, જે કંઈ છે તે ચારિત્રમાં છે. એટલે અહીંયા એને પણ અખંડમાં લઈ લીધું છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે સમકિતિ ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ કયો છે, કેમ કે અભિપ્રાય અને અભિપ્રાયનો વિષય તો અખંડ વસ્તુ છે. ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ તો ચૈતન્ય સ્વભાવમાં જ એકાગ્રતાની ભાવના છે. એમની ભાવના કેવી છે, પોતાના સ્વરૂપમાં જ રહેવાની ભાવના છે, પણ એની પરિણતિ જગન્ય છે, અર્થાત નીચલા દરજ્જાની વિતરાગ પરિણતિ છે, તેને પરિપૂર્ણ વિતરાગતા પ્રગટિ નથી, માટે સાથે રાગનો સદભાવ જરૂરથી છે, અને એ રાગનો સદભાવ છે એ બંધનું કારણ છે, અને એટલું દુઃખ પણ જ્ઞાનીને છે, જેટલો બંધ છે એટલું દુઃખ તો છે જ. પર્યાયમાં હિણપ છે, હિણપ ક્યાં છે, પર્યાયમાં છે, અને તે અપેક્ષાએ જ્ઞાનીને એટલું બંધન છે અને તે જાણવા લાયક છે. જ્ઞાની પણ એને જાણે છે. જ્ઞાનીને નિશ્ચય વ્યવહાર બંને નર્યો યથાર્થ હોય છે, બંને નયો યથાર્થ હોય છે. જ્ઞાનીને નિશ્ચય વ્યવહાર બંને નયો યથાર્થ હોય છે, એટલે કે નિશ્ચયથી એમની જે દશા છે એ વખતે એને જે વ્યવહાર છે, એટલે આ રાગના ભાવ છે, એને એ જાણે છે એમ કહીએ છીએ. જ્ઞાનીને રાગ થતો જ નથી, દુઃખ હોતું જ નથી, એવી ક્યાંક કોઈક જગ્યાએ વાત કરવામાં આવી હોય તો એ દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરવામાં આવી હોય, કે જ્ઞાનીને રાગ થતો જ નથી અથવા તો એને આશ્રવ છે જ નહીં એમ પણ જો કહેવામાં આવ્યું હોય તો એ અપેક્ષા ત્યાં જુદી છે. એ ત્યાં એ દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરી છે, ત્યાં સમજાવવું જુદું છે, કેમ કે હવે એને એવા બંધ પડતા નથી ને, અનંતાનુબંધી કસાય ગયો છે ને, એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે હવે એમને વધારે ભવના ભ્રમણ થવાના નથી, એટલે એમ કહી દીધું કે એમને રાગ થતો જ નથી, અથવા તો એમની માન્યતા બરાબર છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, એટલે હવે આપણે સમ્યક દ્રષ્ટિના આઠ અંગ લઈએ તો એમાં જે આવે છે ને, એ આઠ અંગની એની અંદર એમાં શ્રદ્ધા સમ્યક થવાને કારણે એમને આકાંક્ષા નથી, ઈચ્છાઓ નથી, શંકા નથી, એટલે પછી ભય પણ નથી હોતો, એટલે એ બધું એમને નથી હોતું. તો એ અપેક્ષાથી એમ કહેવાય કે જ્ઞાનીને એ બધું નથી, દુઃખ નથી, પણ એમ નથી, દુઃખ પણ હોય છે, દુઃખનું વેદન પણ હોય છે, પણ એ દુઃખ છે એ પોતાથી જુદું છે. દુઃખ શરીરમાં છે તો શરીર પોતાથી જુદું છે, એમ ત્યાં શરીર સાથેનું એકત્વ હવે છૂટ્યું છે તો દુઃખનો અનુભવ છે, છતાં પણ દુઃખ તો અંદરમાં વેદાય છે, છતાં પણ જ્ઞાની ને પોતાની જ્ઞાનધારા પણ ચાલુ છે, એટલે એ પોતે આનંદમાં રહે છે. તો જ્ઞાનીને રાગ થતો જ નથી, દુઃખ હોતું જ નથી, એ જુદી અપેક્ષાએ, દ્રષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની જાણે છે કે છઠ્ઠે ગુણખાના કે મુનિને કે જેને સંકિત સહિત પ્રચુર સ્વસંવેદનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે, સાતમે આવ્યા ત્યારે એ આનંદનો સ્વાદ હતો અને હવે છઠ્ઠે આવ્યા છે, તો છઠ્ઠે ગુણતાને એમને પણ મહાવ્રત આદિના જે પરિણામ આવે છે તે પ્રમાદ અને દુઃખ છે. સાતમેથી છઠ્ઠે આવ્યા છે તો એમને પોતે નગ્ન દિગંબર મુનિ થયા છે, તો એ બાહ્ય ચારિત્ર છે મહાવ્રત સહિત, અને એના જે પરિણામ છે એટલે એની જે સભાનતા છે એને અહીંયા પ્રમાદ કહ્યો છે. પ્રમાદ એ અપેક્ષાએ પ્રમાદ કહ્યો કે પોતાના સ્વરૂપમાં ન જતા એ પોતે મહાવ્રત આદિના પરિણામ રૂપ શુભભાવમાં છે, એટલે શુદ્ધભાવની અપેક્ષાએ પ્રમાદ છે. શુદ્ધભાવની અપેક્ષાએ એ પ્રમાદ છે, બાકી કઈ એમને મુનિને પ્રમાદ હોતા નથી. મુનિને તો કેવી દશા હોય, મુનિને તો ઊંઘ કેટલી ઓછી હોય. પાછલા પહોરમાં જે પ્રચુષ્ટ સંવેદન સહિત મુનિ હોય એને તો પોણી સેકન્ડની જ ઊંઘ હોય, એમને ક્યાં પ્રમાદ છે? પ્રમાદનો અર્થ શું? અહીંયા પ્રમાદનો અર્થ એ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે શુદ્ધ ભાવે પરિણમતા નથી એ અપેક્ષાએ એમ પ્રમાદ કયો છે. કઈ મુનિને પ્રમાદ એવા હોતા નથી. મહાવ્રત ધારી નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત પ્રચુષ્ટ સંવેદન સહિત મુનિ ભાવલિંગી જયારે બહારમાં આવે છે છઠ્ઠે ગુણ સ્થાને, તો તરત પાછા સાતમે પાછા અંતરમાં ચાલ્યા જાય છે. પાછા છઠ્ઠે આવે છે, પાછા સાતમે જાય છે, દિવસમાં હજારો વખત એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એવા મુનિ, એવા મુનિને પણ એ બહારમાં આવે છે. જેટલો સમય બહાર રહ્યા છે એ બહારમાં રહેવા અને પ્રમાદ કયો, એ પ્રમાદ એ અપેક્ષાથી કયો છે કે પોતે શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી કરી શક્યા એમ પ્રમાદ કયો છે, એટલે એને એમને માટે એ દુઃખરૂપ છે. આ વાત હમણાં શિબિરમાં પણ લેવામાં આવી હતી, બીજી રીતે વાત લીધી હતી આખી વસ્તુ, કે વિચાર કરો કે જેમાં આવા મુનિ પોતાના સ્વરૂપમાં અતિન્દ્રિય આનંદપણે એવા અલૌકિક આનંદ જે આ લોકમાંથી તો કોઈ વસ્તુ કોઈ પદાર્થ દ્વારા પ્રાપ્ત ન થાય એવો અલૌકિક આનંદ, એનું પ્રત્યુષ્ઠ સંવેદન હોય ને એવા આનંદમાં જ્યારે મુનિ હોય અને એમને બહારમાં આવવું પડે તો કેવું દુઃખ લાગતું હશે, કેવું આકરું લાગતું હશે. એ મહામુનિઓ આપણે માટે શાસ્ત્ર લખે છે તો એ પોતે બહારમાં રહે છે, એમને કરુણા આપણને જોઈને આવી જાય છે અને શાસ્ત્ર લખે છે, શાસ્ત્રની રચના કરે છે. કરુણા કેમ આવી? કે આપણને જોયા એટલે આ જીવો બિચારા દુઃખી થાય છે એટલે કરુણા આવે છે ને શાસ્ત્ર લખે છે. પણ એ વખતે એ પોતે પોતાના આનંદને છોડીને બહારમાં અહીંયા રહ્યા છે. કરુણા એમની જે છે એ કેવી કરુણા છે? અદભુત કરુણા છે એમને, કે એ વખતે ખરેખર એ સ્વરૂપમાંથી બહાર આવતા હશે ત્યારે કેવું થતું હશે? આપણને એક વસ્તુનો આપણે આનંદ માણતા હોઈએ અને એમાં ત્યાંથી કોઈ ઉઠાડીને આમ લઈ જાય તો કેવી દશા થાય છે? કેટલો ગુસ્સો આવે છે? કેવું લાગે છે? તો આ મુનિઓ જે પોતે પોતાના સ્વરૂપમાં હોય એમાંથી એમને બહાર આવવું પડે છે તો એમને કેવું થતું હશે? અને સાથે ને સાથે કરુણા તો થાય છે પણ સાથે ને સાથે એમને પ્રભુ પ્રત્યેનો અહોભાવ વધતો જાય છે, કેમ કે સ્થિરતા થતી નથી ને એટલે પ્રભુ સ્થિર થયા છે. પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, સ્થિર થયા છે પોતાના સ્વરૂપમાં, એટલે એમને સમજાય છે કે આ પ્રભુનો પુરુષાર્થ કેવો અજોડ છે, કેવો અદભુત પુરુષાર્થ છે. એટલે એમ સહજ રીતે પોતાનું મસ્તક પ્રભુ તરફ નમી જાય છે, એમ સહજ રીતે અંતરમાંથી એ સ્તોત્રની ધારા વહે છે, એટલે સ્તોત્ર લખાઈ જાય છે, સ્તુતિ લખાઈ જાય છે, એવી પૂજા અંદરમાંથી જ બહાર આવે છે. એવી જ્ઞાનીની મહાપુરુષોની મુનિઓની દશા હોય છે. તો અહીંયા કહે છે કે જ્ઞાનીને રાગ થતો જ નથી, દુઃખ હોતું જ નથી, એ જુદી અપેક્ષાએ દ્રષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની જાણે છે કે છઠ્ઠે ગુણ સ્થાનકે મુનિને કે જેને સંકિત સહિત પ્રચુર સંવેદનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તેને પણ મહાવ્રત આદિના જે પરિણામ આવે છે તે પ્રમાદ અને દુઃખ છે. છેલ્લે ગુરુદેવ કહે છે અહીંયા કે અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવ કહ્યો, પણ પરિણમનમાં જગન્યતા છે તેની અપેક્ષાએ તેને અલ્પરાગના અંશ વિદ્યમાન છે અને એટલું બંધન છે, એટલે બંધનું કારણ પણ છે, બંધ પણ પડે છે એમ કહ્યું. ગણધર દેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે. તીર્થંકરને પણ જ્યાં સુધી છદ્મસ્થ દશા છે, તીર્થંકર ભગવાન હજી છગ્નસ્થ દશામાં છે ત્યાં સુધી રાગ છે અને એ રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, વિદરાગની વાણીમાં જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે અપેક્ષાએ એને યથાર્થ સમજવું જોઈએ. તીર્થંકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધક દશામાં જેટલો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, તેટલો મુક્તિનો માર્ગ છે, તેટલો મોક્ષનો માર્ગ છે, તેટલી શુદ્ધિ છે, તેટલું અશુદ્ધિનું ઘટવું છે, તેટલી નિદ્રા છે, તેટલો સંવર છે, અને જેટલો રાગ છે તે કર્મધારા છે, અને એ કર્મધારા છે એ બંધનું કારણ છે. અહીંયા ગાથા 171 ભાવાર્થ ઉપરના પ્રવચનમાં 273 પાના ઉપર કહે છે કે ક્ષયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે. સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે સ્વરૂપમાં એટલે આનંદના અનુભવમાં ક્ષયોક્ષમિક જ્ઞાન અંતર્મુહૂર્ત જ ટકી શકે છે. કેવળ જ્ઞાન હોય તો પછી હંમેશ માટે ટકી ગયું હોય, પછી જરૂરથી સ્વથી વિચલિત થઈ પરને અવલંબે છે અને રાગ થાય છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવ દશામાં હો, યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયા પહેલા તેને અવશ્ય જરૂરથી રાગનો સદભાવ હોય છે અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાન ગુણના જઘન્ય પરિણામને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. આ જઘન્ય પરિણામ છે એ બંધનો હેતુ છે, બંધનું કારણ છે. તો આ રીતે ગાથા 171 સુધી આપણે સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે.